ఓంకారాయ నమో నమః. అర్హంతో మంగళం నిత్యం, సిద్ధా జగతి మంగళం, మంగళం సాధవ సర్వే, జైన ధర్మోస్తు మంగళం. మంగళం దేవ సర్వజ్ఞం, నిర్గ్రంథో గురుమంగళం, మంగళం వీతరాగశ్రుత జైన ధర్మోస్తు మంగళం. మంగళం భగవాన్ వీరో, మంగళం గౌతమ ప్రభు, మంగళం స్థూలిభద్రాద్యా జైన ధర్మోస్తు మంగళం. మహాదేవ్యా కక్షిరత్నం, శబ్దజేతరవాత్మజం, రాజచంద్రమహం వందే తత్వలోచనదాయకం. ప్రభుతత్వలోచనదాయకం.
શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 14 જૂન 2015, શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય, પત્રાંક 738. વવાણિયા 1953. આત્મસિદ્ધિ લખાઈ ગઈ છે. મુંબઈના વ્યવસાયથી પરમકૃપાળુ દેવ નિવૃત્ત થયા છે. નિવૃત્તિનો પૂર્ણયોગ છે અને જ્ઞાનનો પણ પૂર્ણયોગ વર્તે છે. અંતરંગની સ્થિતિ નિર્ગ્રંથ જેવી થઈ છે અને હવે એ જે વ્યવહારનો ઉદય હતો એ સમાપ્ત થતા એ ઉદયનો ગર્વ મટ્યો છે ત્યારે સ્વાભાવિક અંતરની અંદર એક ઈચ્છા પ્રગટે છે, સર્વસંગ પરિત્યાગ. નિર્ગ્રંથતા અંતરંગની અંદર છે પણ હજુ ઉદય બાહ્ય તેવો નથી, એટલે કોઈ પણ આત્માર્થીની આ ઝંખના છે, આ તડપણ છે, આ તલસાટ છે કે આપણે હવે ક્યારે સર્વસંગ પરિત્યાગ કરી કેવળ આત્મ સ્વરૂપમાં લીન થઈ. સ્વસ્વરૂપનું ભાન થાય, સ્વસ્વરૂપનો અનુભવ થાય, સ્વસ્વરૂપની પ્રતીતિ થાય તો પછી બાકીના બધા પર સાથેના સંબંધો બહુ આકરા લાગે. એમણે માતુશ્રી પાસે આવી માગણી પણ મૂકી છે કે હવે બધું કર્તવ્ય પૂરું થયું છે અને માં હવે તમે અમને સર્વસંગ પરિત્યાગની રજા આપો, પરંતુ શરીરની પ્રકૃતિ પ્રતિકૂળ છે. શરીર ઘણું ક્રુશ થઈ ગયું છે, નાની મોટી તકલીફો ઊભી થઈ ગઈ છે અને માને કૃપાળુ દેવ તરફનો ઘણો મોહ છે એટલે રજા મળતી નથી અને માની પણ જરા બીમારી છે. વમાણિયાની અંદર માના ખાટલા પાસે બેઠા છે, શુશ્રુષા સેવા માની કરે છે અને આ પોતાને અંદરના વૈરાગ્યના ભાવ એટલા બધા ઉત્કૃષ્ટ જાગે છે અને જ્યારે કોઈ પણ ભાવના એ પૂર્ણતાને પામે ત્યારે એ કાવ્યનું સ્વરૂપ લઈ લે, લાગણીઓ બધી વ્યક્ત થાય એ કાવ્યમાં અને એક અદ્ભુત પદની રચના થઈ, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. ઝંખના છે કે હવે અમારા જીવનમાં બાકીનું બધું તો પૂરું થયું, અમે અંતરંગ નિર્ગરતા પ્રાપ્ત કરી પરમાત્મા સ્વરૂપ થયા. આત્મસિદ્ધિ જેવું શાસ્ત્ર એક તીર્થંકરનો જૈનનો માર્ગ પ્રબોધ્યો, પણ હવે અમારા જીવનમાં સ્વસ્વરૂપની સાથે એકરૂપ થવા માટેનો આવો અવસર જે ધોરી માર્ગ જિનેશ્વર પરમાત્માએ કહ્યો છે એ ક્યારે આવશે? એની ઝંખના એટલી બધી તીવ્ર છે, એટલે એ ખાટલા ઉપર બેઠા બેઠા, માના પાસે ખાટલા ઉપર બેઠા બેઠા આ પદ લખાય છે. અધ્યાત્મ જગતના હજાર વર્ષના ઇતિહાસમાં આ પદની તોલે આવે એવું એક પણ પદ કૃતિ રચના હજુ થઈ નથી. એમાં જૈન શાસનનો આત્મિક ઉદ્ધારનો જે 14 ગુણ સ્થાનકનો આરોહણનો માર્ગ છે, એ આરોહણનો માર્ગ એવો કંડાયરો છે કે દાર્શનિક ભાષા નથી રાખી, ભાષા મુમુક્ષુની છે. મુમુક્ષુને સમજાય, મુમુક્ષુ પકડે. ભાષા ભાવની છે, દર્શનની નથી. સમજવાનું આપણે પણ ભાવથી જ રહેશે. કેટલા ઉત્કૃષ્ટ ભાવો જીવનની અંતસ્થિતિ, એટલે જેને કંઈ મોક્ષની છેલ્લું પગથિયા સુધી પહોંચવા માટે જે ક્રમશઃ છે એ કેવી રીતે ભાવધારા આગળ વધે છે, અને વ્યવહારની અંદરની જે કંઈ મુશ્કેલીઓ છે એની સાથોસાથ એ ભાવધારાનો સમન્વય કૃપાળુદેવે એટલો સુંદર રીતે કર્યો છે કે સામાન્ય તત્વજ્ઞાનની પરિભાષાથી અપરિચિત હોય કદાચ કોઈ, કે બહુ શાસ્ત્રોનો અભ્યાસ નથી, અને અમને આવું તત્વજ્ઞાન 14 ગુણસ્થાનકનું કેદી સમજાય? કેમ કે એમાં તો કર્મ પ્રકૃતિ કહીને કયા ગુણસ્થાનકે કઈ પ્રકૃતિનો ક્ષય થાય, કેટલી બાકી રહીએ, કેટલા પ્રમાણમાં રહીએ, એના ભેદ શું, એના અભેદ શું, ઘણું થાય. એમાંથી તો એ ક્યારેય પોતાનું ચિત્ર સ્પષ્ટ કરી શકે નહીં. પણ પરમ કૃપાળુ દેવની કૃપા છે, એમણે તો આપણી ભાવની ભાષા મૂકી છે કે એક એક પગલું અમારે સિદ્ધત્વની નજીક જવું છે, અને સિદ્ધત્વની નજીક એક એક પગલું જવું છે તો વ્યવહારિક તકલીફો કેવી રીતે છે અને એને કેવી રીતે પાર કરવી, આ વાતનું સુંદર બયાન આ પદની અંદર છે. અદ્ભુત પદ છે. સાંભળતા થાકીએ નહીં, ગાતા થાકીએ નહીં, વિચારતા પણ થાકીએ નહીં, એવું ઉત્કૃષ્ટ પદ છે. ગાંધીજીને પાછળથી પદ મળ્યું, એણે એમની રોજની ભજનાવલીમાં સમાવેશ કર્યો, અને આફ્રિકાથી 1915 રાજકોટ આવ્યા ત્યારે રાજકોટ જંકશનથી ચાલીને સીધા સમાધિ મંદિર ગયા. ત્યાં તો ત્યારે એક ઓટલો જ હતો ઝાડની નીચે, અને ત્યાં પદ ગાયું, અને પછી રાષ્ટ્રીય શાળામાં પોતાની લડત માટે આવ્યા. એટલું બધું એમને હૃદય સ્પર્શી થયું હતું. વૈરાગ્ય પ્રધાન આ છે, ભાવના પ્રધાન પદ છે, અને ઉત્કૃષ્ટ કોઈ પણ જીવ, શ્રીમદ રાજચંદ્ર નહીં, કોઈ પણ જીવ જે મોક્ષ માર્ગનો અભિલાષી છે એણે આ જ માર્ગ છે, મોક્ષનો માર્ગ એક જ છે. અનંત કાળમાં પણ એક છે. એ એક માર્ગની વ્યવહારિક સ્વરૂપ શું છે એ આ પદની અંદર કૃપાળુદેવે સાદા શબ્દોમાં પણ ઉત્કૃષ્ટ ભાવો સાથે એની ગૂંથણી કરી છે. ઢાળ પણ સરસ છે. અને પદની અંદરના ભાવોની આપણે વિચારણા કરીએ. સામાન્ય રીતે આપણે સ્વાધ્યાયની અંદર પત્રો જ આગળ લઈ લઈએ છીએ, કેમ કે આ લેવાયું છે. આના ઉપર પર્યુષણમાં 8 પ્રવચનો થયા છે. પણ ઘણો વખત થયો અને મુમુક્ષુઓની એવી ભાવના કે ના ના, આ લ્યો છો તો ક્રમની અંદર હવે આ પદને ડ્રોપ નહીં કરશો, આગળ વધીએ. એટલે આપણે હવે આ પદની શરૂઆત કરીશું. જેટલું જેટલા સપ્તાહ ચાલે એ ચાલશે. પદ પ્રારંભ કરીએ પણ સૌને પરિચિત છે તો આપણે પેલી ગાથા સમૂહમાં બોલીએ. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો વસ બંધનો બંધન તીક્ષ્ણ છે દિને વિચરશું કવ મહત પુરુષને પંથ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. કે બી ચંખરા છે અંદરમાંથી, કેવો વૈરાગ્યનો ધ્વનિ પ્રકાશે છે, અદ્ભુત ભાવોની ગુંથણી છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? અરે ચાર ગતિના ભ્રમણમાં ઘણા અવસરો આવી ગયા છે. ઇન્દ્રના અવસર આવ્યા છે, ચક્રવર્તીના આવ્યા છે, રાજા ધીરાજના આવ્યા છે, નગર શેઠના આવ્યા છે. અનેક પ્રકારની યોનિની અંદર, અનેક પ્રકારની ગતિની અંદર, અનેક પ્રકારના દેહ ધારણ કર્યા છે. પદ પદવી પ્રતિષ્ઠા કુટુંબ સંયોગ સમૃદ્ધિ સંપત્તિ પદ પદવી આ બધું પ્રાપ્ત કર્યું છે, પણ એક અવસર અનંતના પરિભ્રમણમાં જીવને પ્રાપ્ત થયો નથી. કયો અવસર પ્રાપ્ત થયો નથી? શું હજી સુધી મળ્યું નથી? કયું પદ હજી સુધી આપણે મેળવ્યું નથી? કયો અવસર આપણા જીવનમાં આવ્યો નથી? મહામૂલા અવસર આવ્યા છે. આપણે જન્મદિવસો ઉજવવાના અવસરો છે, એનિવર્સરી ઉજવવાના અવસરો છે, દીકરાઓના પૌત્રોના એના અવસરો છે, આપણા મકાનોના વાસ્તાના અવસરો ઘણા કર્યા છે, લગ્ન પ્રસંગ જાન લઈને ગયા છે, સંસારના વ્યવહારના પ્રસંગોનો પાર નથી. અને જુદી જુદી રીતે અવસરો આવ્યા છે, ઉજવા છે, એની મહત્તાના ગાણા ગાયા છે, અને આપણે પણ એની મહત્તાનું વેદન કર્યું છે. પણ અહીંયા અંતરમાંથી પુકાર ઉઠે છે કે ઓહો, અનંતના પરિભ્રમણની અંદર આ એક અવસર આવ્યો નથી, અને ક્યારે આવશે? એક અવસર હજી આવ્યો નથી. અવસર માટે થઈને માણસ ઘડપણની અંદર એમ કે અવસર પૂરો થાય પછી દેહ છૂટે તો સારું, મારે આ અવસર બાકી છે ને, મારે આ અવસર બાકી છે ને, છોકરાને પરણાવવું છે ને, મામેરું કરવા છે ને, મોહાડા કરવા છે, આમાંથી જ નવરા નો થયા. જીવનભર સુધી વ્યવહાર 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 વ્યવહાર, અને એની અંદર એ વાત આવે ત્યારે એક જીવનની અંદર એક વાત જાગે, હે જીવ, સિદ્ધપદની પ્રાપ્તિનો અવસર ક્યારે આવશે? આ અનંતનું પરિભ્રમણ હવે સમાપ્તતાને ક્યારે પામે? હવે આ જે સંસાર છે અનાદિથી છે, જીવને કર્મનો સંયોગ અનાદિથી છે, તેથી કરીને જીવને સંસારનો સંયોગ પણ અનાદિનો છે. આ અનાદિનો સંયોગનો અંત કેમ આવે? એ અવસર અપૂર્વ છે કે જ્યારે જીવનો પરિભ્રમણ સાથેનો સંબંધ તૂટે, જીવનો જન્મ મરણ અને ભવચક્રનો સંબંધ તૂટે, સંસાર સાથેનો અનુબંધ છૂટે, આ અવસર અપૂર્વ છે. પૂર્વે ક્યારેય આવ્યો નથી. એવો ક્યારે આવશે? આ ક્યારે શબ્દ છે એ કેવી અંતરની ઝંખના છે. ક્યારે આવશે આ ક્યારે શબ્દ ઉપર જો વિચારણા કરીએ તો હૈયું હચમચી જાય. કેવી ઝંખના છે, કેવો તલસાટ છે, હવે ક્યારે આવશે? કોઈની રાહ જોતા હોય, ટાઈમ થઈ ગયો હોય, આવ્યા ન હોય, ગાડી મોડી હશે, બસ ક્યાં અટવાઈ ગઈ હશે, રસ્તામાં કંઈક મુશ્કેલી પડી હશે, કેટલા બધા વિકલ્પો થાય, હજારો થાય, ક્યારે આવશે? જેની સાથે ચિત્તની વળગણા છે, મન જોડાયેલું છે, રાગના તીવ્ર બંધનથી આસક્તિથી જોડાયેલું છે, ત્યારે આપણને સગા સંબંધીનો સંયોગ થાય એમાં જરાય વાર લાગે એ સહન થતી નથી. ક્યારે આવશે? બે એમને કહ્યું તો છે બપોરે આવવાના હતા, પણ હજી આવ્યા નથી. શું કરું? ક્યાં ફોન કરવો? ક્યાં મોબાઈલ કરવો? કોને પૂછવું? કેટલા વિકલ્પો હશે. જ્યાં સંસારની અંદર આ ચિત્ત ચોઈટું છે રાગના પ્રસંગોમાં, અહીંયા એને જ્યારે આખા સંસારની સમાપ્તિ માટેનો અવસર ક્યારે આવશે? અનંતકાળ સુધી આ જ ધંધા કર્યા છે અને આ જ રાગ દ્વેષના પરિણામમાં રહ્યો છું, આ જ ગતિ અને આ ગતિના પરિભ્રમણ કર્યા છે, 84 લાખ યોનિના ચક્કર કાપ્યા છે, પુનરપિ જનનમ પુનરપિ મરણમ કર્યા છે, પણ ક્યારેય એવો અવસર આવ્યો નથી સિદ્ધપદીની સાધના થઈ હોય. સ્વરૂપની લીનતા માટે થઈને આ બધાને છોડવાનો પ્રસંગ આવ્યો હોય. કેવો પ્રસંગની ઝંખના છે! ક્યારે શબ્દ છે, ક્યારે શબ્દ પાછળ કેટલી વિવળતા છે ચિત્તની! ક્યારે આવશે? બસ હવે તો એ જ ઝંખે છે. જેમ કોઈ મૃત્યુના છેલ્લા ઉપર હોય અને કોઈની ઝંખના કરતો હોય, તો ફક્ત હવે જીવ જઈ રહ્યો છે, જઈ રહ્યો છે, એકમાત્ર ઇઝ અ ક્વેશ્ચન ઓફ સેકન્ડ્સ, અને એની ઈચ્છા છે કે આ ક્યારે આવશે. તો કેવો એ પ્રકારનો અત્યારે એક સંયોગ જોડાયેલો હોય છે કે આવ્યા કે આવશે, આવ્યા કે આવશે, અને આ બધું ગયો કે જશે, દેહ છૂટો કે છૂટશે. એ સમયે જેવી તીવ્રતા છે, જેવી તાલાવેલી છે, જેવી તન્મયતા છે, અને ચિત્તની જેવી વ્યગ્રતા છે, એવી વ્યગ્રતા કૃપાળુ દેવને આવા અવસર માટે છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? અમારે હવે આવેલા અવસરો પૂર્વાનું પૂર્વ કંઈ જોઈતું નથી. પૂર્વાનું પૂર્વમાં તો ઘણા આવી ગયા, દીકરા મેળા, વેવાય મેળા, પ્રસંગો ઘણા એવા એવા, એકેય પ્રસંગ જોઈતા નથી. અમારો તો અપૂર્વ આજ સુધી અનંતના પરિભ્રમણમાં જે સ્થિતિ આવી નથી એ જોઈએ છે. શું જોઈએ છે? પણ સાહેબ તમને કંઈક બોલો, ફોડ પાડો તો ખબર પડે આ અવસરની. તમે કહો છો એવા અવસર લાવી દઈ, બોલો. અવસર અણમોલ છે, પણ કહો તો ખરા, અવસર ઊભા કરીએ આપણે. આજે જીવનમાં અવસર ન હોય તો ઊભા કરે છે માણસો, પોતાના સન્માન ના કરે, પોતાના પ્રસંગ નો અહીંયાથી ગોતી કાઢે, કંઈ ને કંઈ પ્રસંગ, કંઈ ને કંઈ નિમિત્ત અવસર માટે. એને ઉજવવું છે, એને બહાર આવવું છે, એનું મહાત્મ્ય બતાવવું છે એને. એ અંદર રહી શકતો નથી અને એની પાસે સગવડતા થઈ છે તો જરાક દેખાડવું છે. તો કાંઈ ન હોય તો કે આજે અમારી ઓફિસને આજે 5 વર્ષ પૂરા થયા. અરે ધંધો કરવો છે તો 5 પૂરા થાય. અરે અમારી જિંદગીની અંદર હવે અમારી સિલ્વર જ્યુબિલી આવી. કાકા સિલ્વર જ્યુબિલી ન આવે તો શું આવે? તે વિચાર કર્યો તો શું વરે વરે છૂટાછેડા લેવા? તું પૈણો છો તો એ જાવ જીવન છે જ બધું. હવે સિલ્વર જ્યુબિલી શોને ઉજવવા નીકળો છું? પણ એને એક પ્રસંગ જોઈએ છે, એક અવસર જોઈએ છે, લોકોની સામે જવાનો, પોતાને વ્યક્ત થવાનો. આ એક ઝંખના હોય છે મનુષ્યની અંદર, પોતાના વ્યક્તિગત અહમને કેવી રીતે બહાર પ્રદર્શિત કરવો, અને અન્યની વાહવા મળે, અન્ય બધા શુભેચ્છા આપે, આ બધું જોઈએ છે. ઘણીવાર બીમારી ગમે છે. શું કામ? કેટલા લોકો આવે આપણને અને સાંત્વના આપે, સાથ સહકાર આપે, કહે કે કંઈ કામકાજ જોઈતો કહેજો. હારો કોઈ દી નહોતો બોલતો અને આજે કહે છે. આવું બધું સાંભળવાનું આ જીવના રાગના ચાળા છે, બધા તોફાન છે. ગમે છે, ગમે છે, મોહની જાળ ગમે છે. આ એક અવસર એવો છે એ કે એકેય વસ્તુ અત્યાર સુધી જે થઈ છે ને પૂર્વમાં, એવી એકેય અમારી ઝંખના નથી, એક પણ વસ્તુ અમારે જોઈતી નથી. તમે જે માનો છો સંસારના સંગ કે પ્રસંગ, તો એક પણ પ્રકારના સંગ કે પ્રસંગમાં અમારું ચિત્ત ચોંટ્યું નથી. ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ? જો અવસર તો એ જોઈએ છે, ક્યારે આવશે? અને તરત કહે છે કે ક્યારે થઈશું, અમારે થવું છે, નિર્ગ્રંથ થવું છે. બાહ્ય અને આભ્યંતર, બાહ્યની જે કંઈ ગાંઠ છે, સંપત્તિ, પદ, પદવી, કુટુંબ, પરિવાર, બધા બાહ્ય ગ્રંથિઓ છે, એનાથી આ જીવ જોડાયેલો છે. ઘર, ક્ષેત્ર, વાડી, વસ્તુ, સોનું, રૂપું, ચાંદી, બધું અનેક પ્રકારના બાહ્ય પરિગ્રહ છે. અને આભ્યંતર, આભ્યંતરમાં પણ રાગ દ્વેષના પરિગ્રહ છે, કસાય ન કસાયના પરિગ્રહ છે, માન્યતા એટલી પ્રકારની છે એના પણ પરિગ્રહ છે, સ્વચ્છંદના પરિગ્રહ છે. આ બધા પ્રતિબંધો છે, એ બધા અનેક પ્રકારની ગ્રંથિઓ જોડાયેલી છે. ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ? જો અમે આ બધી લપથી, આ ઝાડથી, આ વળગણથી ક્યારે છૂટશું? આ ઝંખના છે, અમારે આ અવસર જોઈએ છે. અપૂર્વ અવસર સાહેબ, શેનો અવસર જોઈએ છે? પણ તમારે શું છે બોલો તો ખરા, શું તમારી અધૂરી ઈચ્છા છે પૂરી કરીએ? તો કે અમે એમાં કોઈ પૂરી કરી શકે એમ નથી, અમારે કરવાની છે. આ અવસરની પ્રાપ્તિ અમારે કરવાની છે, કોઈના ઉપર આધારિતા નથી. અમારે બાહ્યાંતર નિર્ગ્રંથ થવું છે. કોઈ કંઈ કરે એમાં કંઈ થવાનું નથી. આ સંયોગનો પ્રશ્ન નથી, આ વૈરાગ્યનો પ્રશ્ન છે, આ વિરતીનો પ્રશ્ન છે. સ્વયં છૂટા થવું છે, જગત, જગતના પદાર્થો, એની સાથે મોહની જે વળગણા છે એનાથી સ્વયં છૂટા થવું છે. ક્યારે થઈશું? બાહ્યથી અને અભ્યંતરથી. અહીંયા જગતની અંદર બે વસ્તુ બને છે, કોઈ બાહ્યથી જલ્દી છૂટા થઈ જાય છે, અભ્યંતરથી અનેક ભવ થતા છૂટા થઈ શકતા નથી. ક્યારેક બાહ્યથી એવું પરાક્રમ કરી નાખે કે ઘર બાર કુટુંબ ધંધો ધાપો બધું કરોડો રૂપિયા બધું છોડીને નીકળી જાય, ધજાગરો થાય, દુનિયાભરની અંદર એની ધજા ઊંચી ચડે, સિદ્ધિ પ્રસિદ્ધિના બરોબર તાઇફાઓ થઈ જાય, કેટલો થાય બાહ્ય થાય, અને પછી અભ્યંતર માટેનો પ્રયત્ન શરૂ થાય, થાય કે ન થાય. અભ્યંતર ગ્રંથિ છૂટવી બહુ આકરી વાત છે. બાહ્ય એ તો સેજે થાય, હુંપતથી પણ થાય, અહમ ભાવ આવે તો પણ થાય, માન કસાઈથી પણ થાય, ગચ્છના અભિમાનથી પણ થાય, ગુરુના રાગ દ્રષ્ટિથી પણ થાય, એમાં કંઈ નવું નથી. બાહ્ય ત્યાગ થવો ગમે તે કારણ બની શકે છે. અભ્યંતર નિર્ગ્રંથતા આવવી એ પોતાની વીરતીના પરિણામ ન હોય તો ન આવે, એ કોઈને કારણે ન આવે, એ પોતાનું જ પરિણમન છે, વીરતીનું પરિણમન છે, વૈરાગ્યનું પરિણામ છે, પોતાના ચિંતનનું પરિણમન છે, પોતાનું જે જ્ઞાન છે એનું પરિણમન છે. જ્ઞાનનું ફળ વીરતિ છે, અને જ્ઞાન બરોબર ન હોય તો વીરતીનું પરિણમન થશે નહીં. એટલે બાહ્ય ત્યાગ હોય તો પણ આંતરિક ત્યાગ આવે કે ન આવે, એટલે કૃપાળુદેવે મતાર્થીના લક્ષણમાં કીધા છે કે બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં તે માને ગુરુ સત્ય. જીવ હજી તો બાહ્ય ત્યાગવાળાને જ પકડી પકડીને બેઠો છે, અને એને સત્ય ગુરુ માનીને બેઠો છે. એને તો ગુરુ તત્વની પણ હજુ ઓળખાણ નથી કે ગુરુ તત્વનું સાચું લક્ષણ શું, તો કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. મુનિપણું આંતરિક અભ્યંતર નિર્ગ્રંથતા હોવી જોઈએ. અભ્યંતર એ મુનિપણું છે. મૌન છે, મન વચન કાયાના યોગ મૌન થઈ ગયા છે, જેના કોઈ પ્રવૃત્તિ નથી, બાહ્ય તરફનો એનો કોઈ વ્યાપાર નથી. અષ્ટ પ્રવચન માતા સ્વીકારી લીધી છે, ગુપ્તિ એ ધર્મ છે અને સમિતિ એ અપવાદ છે. આવું અદ્ભુત જેનું ચારિત્ર છે એવું એને અભ્યંતર એ ત્યાગ એનો છે, એ સાચો ગુરુ છે. ગુરુ તત્વની ઓળખાણ આ છે. પરમાર્થ માર્ગમાં આ ગુરુ જોઈએ. કૃપાળુદેવે આત્મસિદ્ધિની અંદર એ બતાવ્યું છે. અહીંયા એ કહે છે કે અમારે પણ ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ. અહીંયા પરિસ્થિતિ ઉલટી છે, તદ્દન ઉલટી છે, લોકની રીતથી વિરુદ્ધની છે. એટલે જગતના જીવોને સમજવામાં આવતી નથી કે અહીંયા અંતરંગ નિર્ગ્રંથતા પહેલાં આવી ગઈ છે, અને બાહ્ય નથી, એની ખેવના છે, એની તીવ્રતા છે, એની ઝંખના છે, એની તમન્ના છે. અંતરંગ તો છે, અંતરંગ નિર્ગ્રંથ જેવું છે. અમે સહજાત્મ સ્વરૂપે જીવીએ છીએ, અમારો આત્મભાવ ક્યાંય મનમેળ થવા દેતો નથી. અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. અવિષમ ભાવે નૈ નિરંતર ચૈતન્યની ધારા વહે છે, અવિચ્છિન્ન રૂપની અંદર એવો અમારો અનુભવ છે. અરે કેવા કેવા એના શબ્દો છે. એને પોતાની અંતરંગની દશા જોઈએ તો અભ્યંતર નિર્ગ્રંથતા તો પૂરેપૂરી વર્તે છે. જગતની અંદરનું એક અદ્ભુત આ ચરિત્ર છે. લોકાપવાદ છે, લોકોની અંદર બાહ્ય ચરિત્ર જોવા મળે છે, અભ્યંતર માટે પ્રયત્ન કરે છે પણ ક્યાંય પહોંચાતું નથી, ટૂંકા પડે છે, ગચ્છનો પનો ટૂંકો પડે છે, સંપ્રદાયનો પનો ટૂંકો પડે છે, ગુરુઓ કાચા પડે છે, નથી પહોંચાતું, સંયોગો પરિપૂર્ણ થતા નથી. કે બાહ્યનો કદાચ કોઈ પરાક્રમ કરીને સર્વસંગ પરિત્યાગ કરે તો અભ્યંતર પામશે જ એવા સંયોગો નથી, ક્યારેક કાળ પ્રતિકૂળ છે. અહીંયા પરિસ્થિતિ વિપરીત છે. અભ્યંતરની અંદર આ ધારા થઈ ગઈ છે. અભ્યંતરની અંદર આ નિર્ગ્રંથતા પૂરેપૂરી છે. ખૂટે છે જેવું અંતરંગનું છે એવો બાહ્ય ઉદય આવે. આત્મા પણ એ ભાવે ઉદય ભાવે જ્યારે વર્તશે ત્યારે જ શાંતિ થશે અમને, જેવી અંતરંગની સ્થિતિ છે એવો બાહ્યમાં ઉદય જોઈએ છે. જગતના જીવોની સમસ્યા એ છે કે બાહ્યમાં ઉદય છે એવો અંતરંગ જોઈએ છે. અમે બધા ધર્મના અનુષ્ઠાન કરીએ છીએ, ક્રિયાકાંડ કરીએ છીએ, ધાર્મિક વિધિ કરીએ છીએ, સ્વાધ્યાય પ્રતિક્રમણ સામાયિક બધું કરીએ છીએ, પણ અભ્યંતર અમારી સ્થિતિ નથી. ઝંખના એની છે કે બાહ્ય બધું કરવા છતાં અંદરનો તાલમેલ નથી. અહીંયા ચરિત્ર જુદું છે, અંદરની અંદર ભરપૂર નિર્ગ્રંથતા છે, બાહ્યની અંદર ઉદય આકરો છે. ઝંખના એ છે કે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ. જો અભ્યંતરનો કોઈ પ્રશ્ન નથી અમારી સામે, જે પ્રશ્ન છે એ બાહ્યનો છે. એટલે ત્રીજી લીટી સરસ મૂકે છે કે કેમ સાહેબ તમને આ રીતે બાહ્ય ત્યાગનો તો બહુ, એમાં વાંધો શું છે? અભ્યંતર જેને હોય એને બાહ્ય તો બહુ સરળ થવું જોઈએ. ત્યાં કર્મતંત્ર સમજાવે છે, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, અમને નડતર રૂપ છે, અમને બાધારૂપ છે, અમને અવરોધરૂપ છે, અમને અંતરાયરૂપ છે, સંબંધનું બંધન છે. સંસારમાં રહીએ છીએ, વ્યવહારમાં રહીએ છીએ, કુટુંબમાં રહીએ છીએ, સંઘમાં છીએ, સંબંધનું બંધન છે અને તીક્ષ્ણ છે. સંબંધના બંધનો જેવા તેવા હોતા નથી. કુટુંબની સાથે રહેવું અને રાગરહિતપણે રહેવું, કૃપાળુ દેવે સૌભાગભાઈને કીધું છે, એને અમે નિકટભવી જીવ કહીએ છીએ 232માં. બહુ આકરું છે, ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું છે. સંઘના બંધનો ઘણા તીક્ષ્ણ હોય છે, ક્યાંક લાગણી, ક્યાંક સ્વાર્થ, ક્યાંક ટૂંકી દ્રષ્ટિ અને ક્યાંક મોહનું પરિણામ, ક્યાંક ઋણાનો બંધ. શું છે એ તો જ્ઞાની જાણે. એક એકના જીવનની અંદર આનું કોઈ નિશ્ચિત થર્મોમીટર નથી, કોઈ બેરોમીટર નથી, કોઈ ફૂટપટ્ટી નથી, કોઈના બાબતે આપણે કોઈ નિર્ણય આપી શકીએ એમ નથી કે કોણ કેને કારણે ક્યાં રોકાયેલો છે. પણ સંઘ છે ત્યાં સુધી ચોક્કસ રૂપમાં એને અંતરાય છે. એટલે કૃપાણુદેવે તો સીધો સિદ્ધાંત આપી દીધો, જે સિદ્ધાંત અન્યત્ર વાંચવા નથી મળતો. એણે કહ્યું કે પ્રત્યેક સંઘમાં આશ્રવ છે, સંઘ છે એ આશ્રવ છે. આપણે સંઘમાં રહીએ છીએ એટલે આશ્રવમાં જ રહીએ છીએ. આશ્રવ બંધનું કારણ છે, શુભ હોય કે અશુભ હોય એ પછીની વાત છે. ગજબની વાત મૂકી છે. ત્રીજી લીટીની અંદર કહે છે કે અમને જે કંઈ આ અંતરાય રૂપ છે, બાહ્યાંતર નિર્ગ્રંથ થાવ ને, અંદર તો થઈ ગયા છો, બાહ્ય થાવ, પણ બાહ્ય થવાની અંદર સંબંધનું બંધન તીક્ષ્ણ છે, હજી છેદાતું નથી. જેના સાથમાં રહીએ છીએ, જેના સંગમાં રહીએ છીએ, જેના સંબંધમાં રહીએ છીએ, એના બંધનો બહુ તીક્ષ્ણ છે, છેદી શકાતા નથી. એ છેદવા માટે એ સંઘનો ત્યાગ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અને જ્યાં સુધી એ ત્યાગ થતો નથી ત્યાં સુધી કોઈને કોઈ પ્રકારે એની વ્યવસ્થા જીવને અનુભવવી પડે છે. આ અધ્યાત્મ માર્ગનું બહુ મોટું રહસ્ય છે અને આ પદની અંદર પણ આ મોટું રહસ્ય છે કે અભ્યંતરના બંધન તો જાતે છોડવાના છે અને બાહ્યના બંધનમાં અન્યની અપેક્ષા છે બંધનની, અને એ છોડવી છે. લાગણી છે, અરસપરસ છે, અને લાગણી છે એમાં કોઈની સાથે જોડાયેલા છીએ એટલે પુરુષાર્થ ક્યાંક આપણો માત્ર આપણા ઉપર નથી. અભ્યંતર ત્યાગ આપણા ઉપર છે. એક વાનગી ઉપરનો આપણે મોહ છોડવો હોય તો છોડી દઈએ, પણ સંબંધની અંદર સંઘમાં સાથે રહીએ છીએ અને એમાં જીવંત વ્યક્તિ સાથે, જળ સાથેના સંબંધો તોડવા એમાં કંઈ નવું નથી, તોડી શકાય છે. વસ્ત્રો સાથેના, પરિગ્રહ સાથેના છોડાય, પણ જીવંતની સાથેનો સંઘ હોય, જેને સંબંધ કહે છે, સંઘ એટલે સંબંધથી રહેવું છે, એનું બંધન તીક્ષ્ણ છે. કેટલો સરસ શબ્દ મૂક્યો છે કૃપાળુએ, તીક્ષ્ણ તીક્ષ્ણ. સંસારનું બંધન, સંઘનું બંધન તીક્ષ્ણ છે. સંબંધીઓનું, સ્વજનોનું, એની સાથે રહેતા હોય ત્યારે એનું બંધન તીક્ષ્ણ છે, એ છેદવું છે. એ બંધનને છેદીને વિચારશું કવ મહત્પુરુષને પંથ જો. મહત્પુરુષનો પંથ છે સર્વસંગ પરિત્યાગનો. મહત્પુરુષો, મોટા પુરુષો જે માર્ગે ચાલીને સિદ્ધપદને પામ્યા છે, મુક્તિને પામ્યા છે, મોક્ષ ગતિને પામ્યા છે, આવા મહાપુરુષોએ કોઈ પોતાના કુટુંબ સાથે નથી ગયા, કોઈ પોતાના બાબલાને ભેગો નથી લઈ ગયા કે મને બહુ વાલો છે, મોક્ષમાં જાઉં તો એક ભેગો લઈ જાઉં. ઈતરની અંદર કથન આવે કે યુધિષ્ઠિરની સાથે એનો કૂતરો ગયો હતો. આ જૈન દર્શન છે, અહીંયા કૂતરો નહીં, તારો દીકરોય નહીં હાલે, નહીં ચાલે. આત્મા એકલો છે, એકાકી છે. એકત્વ ભાવ બરોબર જો ભાવના ભાવી હશે તો જ વાત પકડાશે, નહીં ચાલે. આની અંદર મોહના બંધનોને કોઈ અવકાશ નથી. અણુ માત્ર પણ રાગાદીનો સદભાવ વર્તે જીવને, તે હોય પૂર્વધર ભલે પણ જાણતો નહીં આત્માને. હજી આત્માની એકત્વ સ્વરૂપની ઓળખાણ એને થઈ નથી, હજી ભાવના યોગ જાગ્યો નથી. દ્વાદશ અનુપ્રેક્ષા બરોબર જામી જવી જોઈએ અંદરની અંદર, એ જામી નથી. હજી સંબંધોના જગતમાં તો રાચી માચીને રહીએ છે અને બ્રહ્મમાં રહીએ છે કે મને કાંઈ વાંધો જ નહીં, આ કાંઈ વાંધો નહીં, હું તો એ બધાથી પર છું. હવે એટલી છેતરામણી છે, એટલી જાતની પોતાની વંચના છે, અને કોણ સમજાવે, કોણ બતાવે, કોણ આંખ ઉગડાવે. કબીર સાહેબ એમ કે ગુરુ બીને કોણ બતાવે વાટ, બડા વિકટ હૈ યમ ઘાટ. આ યમનો ઘાટ છે, મારી નાખશે તને. નિર્ગ્રંથ ગુરુ વિના કોઈ વાત આવી સ્પષ્ટ કહી શકશે નહીં કે મોહના બંધન છે છોડ, કુટુંબના બંધન છે છોડ, અને આ તીક્ષ્ણ બંધન છે.